તારીખ 11/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 94.
Thank you. Thank you. Thank you. શાંત એકાંત શાંત નો અનુભવ કરીને શાંતિ એ સુખી છે. બાકી બધા સગવડતા વાળા દુનિયાના વૈભવ વાળા દુઃખના ડુંગરામાં ડટાઈ ગયેલા ચક્રવર્તી પદે છોડીને મુનિ દીક્ષા અંગીકાર કરી, લબ્ધિ પ્રગટ થયેલી, ખબર હતી મુનિ દશામાં શરીર નો રોગ મટાડવાનો વિકલ્પ આવે. મુનિ દશામાં શરીર થી ભિન્ન આચરણમાં પીડ્યો છે, દ્રષ્ટિથી ભિન્ન પીડ્યા છે, જ્ઞાન થી ભિન્ન પીડ્યા છે, પણ ચારિત્રમાં એટલા ભિન્ન પીડ્યા નથી. આંશિક પીડ્યા છે પણ બહુ જઘન્ય છે, એટલે અજ્ઞાની જેવી ક્રિયા દેખાય. જ્ઞાની ક્રિયા અજ્ઞાની જેવી દેખાય, કેમ કે જે બીજા પ્રવૃત્તિ કરે એવી જાની પ્રવૃત્તિ બધી જ દેખાય. મુનિ દશામાં તો આચરણથી ભિન્ન પીડ્યા છે, એ દેહ થી જુદા પડી ગયા છે. એ દેહની પ્રવૃત્તિમાં એ રીતે કરતા મર્યાદિત દેહની પ્રવૃત્તિ એટલી છે કે બાહ્ય સંયમનો વિકલ્પ છે તો એની અંદર મર્યાદા બહાર ન જવાય, અતિચાર ન થઈ જાય, એ દોષ ન લાગે એટલા પૂરતો શરીરની પ્રવૃત્તિ, શરીરને યોગ્ય વિકલ્પ એટલો જ કરે. સંયમના હેતુ યોગ પ્રવર્તન, યોગ એટલે શરીરનો કાય યોગ છે, મન વચન કાયનો યોગ છે. શાસ્ત્રનું સમ્યક અવગાહન સાધક છે, શ્રદ્ધા ગુણજ્ઞતા સાધ્ય છે. શ્રદ્ધા પ્રગટવાનું એ સમ્યક અવગાહન કારણ થાય છે, શ્રદ્ધા પ્રત્યે છે. શ્રદ્ધા ગુણ સાધક છે અને પરમાર્થ પામવો તે સાધ્ય છે. જ્યાં શ્રદ્ધા સાધક થઈ ત્યાં એને પરમાર્થની સિદ્ધિ થઈ, પરમ પ્રયોજનની સિદ્ધિ થઈ, પરમાર્થ પરમ જે ગુણનું કામ કરે છે, માયાનું કામ કરે છે. ચારિત્રના તમામ ક્ષણતરનો આધાર આ શ્રદ્ધાના પાયા ઉપર છે. એટલે જૈન દર્શનને વિષયનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. મુનિઓએ પણ સમ્યક દર્શન તો થઈ ગયું હતું. મુકુંદાચાર્યદેવ કે સમ્યક દર્શન તો સામાન્ય વસ્તુ થઈ, મુનિ દશામાં એટલી ઊંચી પાયરી બિરાજમાન હતા, છતાં એમણે ગ્રંથ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે એટલું પ્રાધાન્ય આપ્યું છે. પોતે ગ્રંથ રચનામાં એ વિષય હાથમાં લીધો છે, એનું મહત્વ છે. એટલા માટે શ્રદ્ધાનું એટલું મહત્વ છે મોક્ષ માર્ગ વિશે કે દિશાંતર, આખી દિશા ત્યાંથી બદલાય છે. સ્ટેશનમાં ગાડીનો પાટો બદલે છે, જંગલમાં જઈને બદલે છે ગાડી પાટો, દૂર જઈને સ્ટેશનમાં બદલે છે. એ ત્યાં તો એક નાનો એંગલ પડે છે, સામાન્ય ફેરફાર થાય છે, પણ જ્યાં એ આખી ટ્રેક બદલાણે તે ગાડી બીજે જઈને ઊભી રહેવાની. સમ્યક દર્શન ઉપર જે ગાડી ચડી એનું સ્ટેશન સીધા લઈ આવવાનું, એ પાટા ઉપર ગાડી ને ચડી એનું સ્ટેશન નિગોળ આવવાનું. 2000 સાગર થી વધારે ત્રસ્તનો કાળ
નથી. આચાર્યને એમ થયું હશે કે આ મુદ્દાથી ભવિષ્યમાં લોકો ભૂલા પડી જશે.
હા, બરાબર. એ પોતાને પંચમ કાળનો ખ્યાલ છે, મહા વિચક્ષણ દશા હોય છે આચાર્ય. સમાજને શાસનને માપવાની અસાધારણ ક્ષેપક્ષમ વાળી વિચક્ષણતા હોય છે. તો શું અહીંયા જરૂરી છે, શાસનને શું જરૂરી છે એ વધુમાં વધુ એમની નજરમાં આવે છે, એમના જ્ઞાનમાં આવે છે. એટલે જે જરૂર છે એ આપે છે. નાની પાસે જાઓ ને પ્રશ્ન તમે ગમે તે પૂછો, પણ એને એમ ખબર પડે છે તમારા પ્રશ્ન ઉપરથી આને શું શું કહેવાની જરૂર છે. કદી એવો વિચાર નથી કરતા કે આને જે પ્રશ્ન આપ્યો એનો 2-3 પોઈન્ટ ઉત્તર મારે દેવો જરૂરી છે, એમ નથી વિચારતા. પ્રશ્ન પૂછનારને એની યોગ્યતામાં શું જરૂરી છે એ વિષય આપે છે. આ એક વિશિષ્ટતા છે. ઉપર બેઠેલા એને નીચેનું બધું ચોખ્ખું દેખાય છે, ઉપર બેઠા છે એટલે ક્યાં શું છે કેમ છે એ બધો ખ્યાલ છે. એ પ્રમાણે કરે એ નીચેવાળાને ખ્યાલ આવતો નથી, એટલો ઉપરવાળાને ખ્યાલ આવે છે. એવું પ્રસંગ બન્યો, મુખભાઈ સાથે ચર્ચા થઈ પછી એને એ જ મુદ્દા ઉપર કુછ બેન્સર સાથે પ્રશ્ન કરી દીધો. એ મુદ્દા ઉપર જવાબ ન મળ્યો, આમ કેમ છે, મેં તો આમ પૂછ્યું હતું, તમને એ જરૂરી હતી. તમારે વિચાર એ જરૂરી હતું, એ કઈ તમારું લક્ષ્ય યાન હતું. તમારું લક્ષ્ય હતું કે મારા પ્રશ્નનો શું જવાબ આવે છે. ખરેખર પ્રશ્ન પૂછનારે કોઈ અપેક્ષિત ઉત્તર ની પરિસ્થિતિમાં માનસિક સ્થિતિમાં નહીં રહેવું જોઈએ. પહેલેથી એનું માનસ એટલું ખુલ્લું હોવું જોઈએ કે જે કાંઈ કહેશે મને ઉપયોગી શું ક્યાં થશે એવું કાંઈ કહેશે. એ ઉપર લખશો હોય તો આખો મર્મ પકડાઈ જાય, એ વખતે જે કહે એનો મર્મ સમજાઈ જાય, અને નહીંતર એનો મર્મ ન સમજાય. કહે એનો અર્થ સમજે પણ મર્મ ન સમજે. અર્થ સમજવો એક વાત છે અને મર્મ સમજવો એ તદ્દન બીજી વાત છે. અર્થ તો વિદ્વાનોને પંડિતો કહે છે, એ તો ભાષા જ્ઞાનનો વિષય છે, એ આત્મજ્ઞાનનો વિષય નથી. અર્થ સમજવો એ તો ભાષા જ્ઞાનની મર્યાદામાં આવી જાય છે. મર્મ સમજવો એ પાત્રતામાં જે જુદા પ્રકારનું જ્ઞાન એનો શું ઉત્તર મળે એની એને ઈચ્છા હોય કે ભાઈ આ મુદ્દા ઉપર શું કે છે. એવી વિચારસરણી ન હોવી જોઈએ એમ કે વિચારસરણીની અંદર પણ વીજળી હોવી જોઈએ કે મને પ્રયોજનભૂત કેટલું અને શું છે, અપ્રયોજનભૂત કેટલું અને શું છે. જો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવેલા જીવની વિચારસરણીમાં આવી વહેંચણી ન થતી હોય તો પ્રાયે અપ્રયોજનભૂત વિષયમાં જીવનો કાળ વિતાયેલો જાય અને પ્રયોજનભૂત વિષય ગમ. બીજું પ્રાથમિક ભૂમિકામાં એટલે મોક્ષની ભૂમિકામાં પ્રયોજનભૂત વિષય ઉપર ઘણું વજન હોય તો જ અપ્રયોજનભૂત વિષય છોડી શકાય, નહીતર ઘણું જાણવાનો, વિશાળ જાણવાનો, અનેક ભેદથી જાણવાનો જે જેને કહીએ કુતૂહલ વૃત્તિ જે છે એ કુતૂહલ વૃત્તિ જીવની અનાદિથી જોડ કરી રહી છે. કુતૂહલ માટે તો લોકો પર્યાટન દેશાટન કરે છે ને, અનેક દેશ દેશાંતર ભમે છે કેમેરા લઈ લઈને, જોયું એમની જોયું હાથવી રાખો કચકડા ઉપર ને કાગળ ઉપર. કુતૂહલ વૃત્તિ છે એ શું નુકસાન કરે છે, આત્માની રૂચિને મારે છે, બુદ્ધાનો વિષય છે કે જેને શાસ્ત્રના પણ અનેક વિશાળ વિષયોનું જાણવાનું કુતૂહલ વિશેષ વર્તે છે અને આત્માની રૂચિ લખી જાય છે. મોક્ષની ભૂમિકામાં શું એને જોઈએ ને શું એને ન જોઈએ એને મોક્ષને કેટલી ખબર છે, જ્ઞાનીને કેટલી ખબર છે ખ્યાલ આવે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવીને આ ભૂલ સંભવિત ભૂલ છે. વિષય એટલો બહોળો છે, દરિયો છે, આ તો શ્રુતનો દરિયો છે. એ શ્રુતના દરિયામાં તારે પ્રયોજનભૂત કેટલું, બધી વાત તને સોએ સો ન લાગુ પડે. શ્રુત તો આખા શાસનને સામે રાખીને લખ્યું છે, તો શાસનમાં તો અનેક પ્રકારની યોગ્યતા વાળા જીવો આવવાના છે, પ્રવેશ પામવાના છે, સ્વમતના ને અન્ય મતના બે આવશે અને બંને માટે વાત લખી છે. ને શું લાગુ પડે છે, પ્રયોજનભૂત ઉપર જો વજન ન હોય તો લગભગ આ ક્ષેત્રમાં આવીને અપ્રયોજનભૂત વિષય ઉપર રોકાઈ જાય એવી સ્થિતિમાં એ આત્માની રુચિ છોડી દે છે. એ કુતૂહલ વૃત્તિ એની આત્માની રુચિ ખલાસ કરે કે સ્વરૂપની રુચિ ન હોય ત્યાં કોઈ કામ આગળ થવાનો, શ્રદ્ધા પ્રગટ વાળા સુધીનો અનુભવ થવાનો કોઈ કામ થઈ શકે, મોટું નુકસાન થાય. દ્રઢ શ્રુત સાધક છે અને શ્રદ્ધા ગુણતા સાધ્ય છે, સતશ્રુત સાધક છે અને ભાવશ્રુત સાધ્ય છે, એ આખો મુદ્દો ખલાસ થઈ જાય. આ પરિસ્થિતિ એની વહેંચણી હોવી જ જોઈએ. શાસ્ત્ર વાંચતા વાંચતા, સાંભળતા સાંભળતા, વિચારતા વિચારતા આ મારા પ્રયોજનો નથી કે દુર્લક્ષ થઈ જવું જોઈએ. ત્યાં પ્રયોજનનો વિષય આવે ત્યાં એકદમ એના ઉપર ઉગ્રતાથી, તીક્ષ્ણતાથી, સૂક્ષ્મતાથી જ્ઞાનની પ્રવૃત્તિ થવી જોઈએ. જો એ પ્રકારનો હોય તો ગડબડથી આ જ્ઞાન પ્રયોજન નથી. વિચારધારા જે છે મોક્ષુજીની વિચારધારા છે એનો આ એક બહુ મહત્વનો પાસો છે. આચારકર્તા એટલે શું કે શાસ્ત્ર તો ગમે તો એનું હોય પણ એનું લક્ષ્ય અનુભવ ઉપર હોવું જોઈએ કે મારે સ્વાનુભવ સુધી તો ચારે અનુયોગમાં એ વિષય જ થયેલો છે. ચાહે કથાનું યોગ હોય, કરનાનું યોગ હોય, ચાહે કરનાનું યોગ હોય, પ્રજ્ઞાનું યોગ હોય, અધ્યાત્મ તો ચારે અનુયોગમાં એટલે પાત્રતા વાળા એ તો એમાંથી અનુભવ થવાનો દ્રષ્ટિકોણ સેવવો જોઈએ અને એ વિષય ઉપર એનું ધ્યાન હોય, એ પ્રયોજન ઉપર એનું લક્ષ્ય હોય તો બધામાંથી પ્રયોજનભૂત વિષય ઉપર જ એકાગ્ર થાય. પ્રયોજન ભૂત વિષય ઉપર એ વધારે એનું વજન જાય અને બાકીના વિષય ઉપર એનું વજન ઓછું થઈ જાય, ઘટી જાય. દ્રવ્યાનુયોગમાં એ અપ્રયોજન ભૂત વિષય ઘણો છે તો દરિયો છે, એક એક અનુયોગ છે, સાગર છે, દરિયો છે, એમાં મારે કેટલું પ્રયોજન ભૂત છે એ કારણ એ જાની અંદર મુખ્ય વાત છે. મારે શું પ્રયોજન ભૂત છે, મને કામ આ જે કાઢી શકે એ કરી જાય, આચરણ જે છે એ આ ભૂમિકામાં આચરણ કેવું હોય એ આખું પાત્રતા ઉપર નિર્ભર છે. જે પાત્રતાનો વિષય છે એ જો એને ખ્યાલમાં આવે તો ત્યાં એનો એ પ્રયોજન વિશે આચરણ પૂરતો પ્રયોજન વિશે આવી ગયો. આ પાત્રતાનો વિષય મુક્ષુજીને સમ્યક દર્શન થયા પહેલા તે સમ્યક દર્શનની જે પૂર્વ ભૂમિકા છે એ ભૂમિકા એની પાત્ર હોય તો એ સમ્યક દર્શન સુધી પહોંચે અને એ તો સમ્યક દર્શન સુધી કદી ન પહોંચે. પાત્ર વિના વસ્તુ એને એ પાત્રતાના વિષય પર આજે ચરણાનુયોગનો વિષય છે એ મુખ્યપણે શરૂ થાય છે પંચમ ગુણ સ્થાન, મુખ્યપણે એ પંચમ ગુણ સ્થાન એ વિષય ચાલે છે. પછી છઠ્ઠા પાંચમા પંચમ ગુણ સ્થાનમાં આચરણ કેવા, છઠ્ઠા ગુણ સ્થાનમાં આચરણ કેવા, પણ અહીં તો એની સમ્યક દર્શન એ નથી થયું તો મુમુક્ષુના આચરણ કેવા એ એની પાત્રતાના વિષયનું પ્રકરણ છે. એ વિષયનું શ્રદ્ધાગુણ સાધક છે, પરમાર્થ પામવો તે સાધ છે, શ્રદ્ધા દ્વારા પરમાર્થ સધાય છે. યતિજન સેવા સાધક છે, આત્મજન સાધ છે, અનિજનની સેવા ભક્તિ સાધ છે, આત્મજન સાધ છે. એ મુનિ ગુરુ પ્રત્યેની ભક્તિનો વિષય છે. પરિસ્થિતિ જેવી છે, આચરણનો જો વિષય જોઈએ તો મુમુક્ષુતામાં ભક્તિનું આચરણ એ મુખ્ય પ્રકાર છે. સત્શાસ્ત્રો પ્રાપ્ત ક્ષયોક્ષણ અનુસાર અવગાહન કરવામાં આવે છે પણ જો સાથે સાથે ભક્તિનો પ્રકરણ પરખું ઊભું ન થાય તો સચંદ ઉપસ્થા વાર લાગે. કેમકે ક્ષયોક્ષમ વિષય એવો છે કે જેમાં આ વાત પકડાય છે, સમજાય છે, ક્ષમતા છે. ક્ષયોક્ષમમાં એક શક્તિ છે કે જે વિષયને બરાબર ધારે છે, પકડે છે, આમ કહેવા માંગે છે. એ જે સમજાણું એનું અનુપણ ન થવું એનું નામ સ્વચ્છંદનો ત્યાગ છે. અને એ સમજાણું એમ થઈ જવું એમાં સ્વચ્છંદનો ત્યાગ છે. સમજાણું ને અહમ ન થવું બે વાત ત્યારે પર્યાય દ્રષ્ટિ વાત છે. સમજાણું છે અને હવે અહમથી બચવું છે. પર્યાય દ્રષ્ટિ તો હજી ઊભી છે, એ દ્રષ્ટિ થઈ નથી. તો પર્યાય નું અહમ પણ તો આવ્યા કે જ્ઞાન નહીં. હવે એને બચવું કેવી રીતે? બહુ નાજુક પરિસ્થિતિ છે. એટલે ત્યાં ભક્તિ સ્થાપે છે. દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ એના સામું જોઈશ તો તને સારું માન ગળી જશે. સમજાણું હોય તો પણ એક શ્રીમદજી બહુ સરસ માર્ગદર્શન આ વિષયમાં આપ્યું છે કે ભલે સમજાણું સમજમાં વાત આવી છે પણ કોઈ અપૂર્વતા પ્રગતિ નથી, કોઈ અપૂર્વ નિરાવરણ પણ હું પ્રગતું નથી એમ કેવા શક્ય. તેથી સમજ્યાનું માને મને માત્ર અભિમાન વર્તે છે એમ જાણીને, એમ પોતાને વિશે જાણીને જ્યાં સુધી કોઈ અપૂર્વ નિરાવરણ પણ ન પ્રગટ થાય ત્યાં સુધી અનુભવ અંગે નો પુરુષાર્થ ખચિત કર્તવ્ય થાય એવું માર્ગદર્શન. સમજાય ત્યારે પણ એક નવી મુશ્કેલી ઊભી થાય છે. ન સમજાય ત્યાં સુધી સમજવાની મુશ્કેલી છે અને સમજાય ત્યારે એક નવી મુશ્કેલી ઊભી થાય છે. આપણે એ વિશેષપણે ભારતી બુદ્ધિએ લીધો. આવી જ પરિસ્થિતિમાં કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં રહીશ, એના ચરણમાં રહીશ તો બચી જઈશ, નહીતર તને સમજાયાનો વજન આવ્યા વિના રહેશે. એ વજન આવ્યું વળી પાછી નવો વિપર્યાસમાંથી ઉભો. નાના વ્રતમાં એક આવ્યો છે યતિજન સેવા સાધક છે અથવા ગુરુજન સેવા સાધક છે અને આત્મહિત સાધ્ય છે. એમાં આત્માના હિતનો પરમાર્થ રહેલો છે. તો વ્યવહારમાં વિશે છે, યતિજન સેવા એ તો વ્યવહારમાં વિશે છે, પણ એ વ્યવહારમાં અહીંયા પરમાર્થ અંદરમાં ગર્ભિત છે. આત્મહિતનો પરમાર્થ, આત્મહિતનું પ્રયોજન એમાં ગર્ભિત છે એ વાત કીધી છે. એમ જેટલી પોતાની શક્તિ હોય જેટલી પોતાની શક્તિ હોય તે સર્વશક્તિથી એક લક્ષ્ય રાખીને લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને લોકોની સામે નહીં જોઈને એમ કંઈ પણ અપૂર્વ નિરાવરણ પણ દેખાતું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે એમ પોતાના જીવને સમજાવીને, જીવને કે પોતાના જીવને સમજાવીને એમ જે પ્રકારે જ્ઞાન દર્શન ચારિત્રને સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી અને રાત્રિ દિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ વિચારવાન જીવનું કર્તવ્ય છે. અમુક શું જીવ એટલે વિચારવાન જીવ, વિચારવાન જીવ એટલે આ વાત સામાન્ય રીતે લોકો ઉપર નજર જાય છે. એ વાત આત્મહિતની અંદર ગૌણ કરી દે લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરી પોતાની પૂરી શક્તિથી બધો પુરુષાર્થ એક આત્મહિતના લક્ષ્યમાં જોઈ લીધો અને કાંઈ પણ અપૂર્વ નિરાવરણ પણ દેખાતું નથી એટલે સમ્યક દર્શન પણ હજી પ્રગટ થયું નથી, માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવો. અંદર જોઈએ આ સમજાણું છે એના ઉપર વજન જાય નહીં. સારા ક્ષેત્ર ઉપર વજન ગયું તો ઇન્દ્રિય જ્ઞાન ઉપર વજન ગયું. સૂક્ષ્મનો રસ થયો એટલે ઇન્દ્રિય જ્ઞાનનો રસ થયો, અતિન્દ્રિય જ્ઞાન સુધી ગયો અતિન્દ્રિય જ્ઞાનનો રસ ચડશે. આ તકલીફ ખાસ કરીને શાસ્ત્ર જ્ઞાન કરવા વાળા જીવોને ઘણું માર્ગદર્શન મળે છે. રાત્રિ દિવસ તે ચિંતામાં પ્રવર્તવું એમ કહે છે અને તેને માટે સત્સંગ સત્શાસ્ત્ર અને સરળતા આદિ વિદ્યો ઉપકારભૂત છે એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે. સત્સંગ પણ ઉપકારી છે, શાસ્ત્ર પણ એમાં ઉપકારી છે અને સરળતાથી પોતાને હિત થાય એ જ રસ્તો પકડવો એ એમાં ઉપકારી છે એમ વિચારીને તેનો આશ્રય કરવો. જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, લૌકિક અભિનિવેશમાં શું શું આવી જાય, દ્રવ્યાદિ લોભ તૃષ્ણા એ કાંઈ પણ સંયોગ લોભ સંબંધનો લોભ કોઈ પણ પ્રકારનો દૈહિક માન કુળ જાતિ આદિ સંબંધની મોહ એટલે એની મોટાઈ કે વિશેષ સ્વમાનવી હોય અને તે વાત ન છોડવી હોય અને પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક દેક્ષાદીનો આગ્રહ રાખવો હોય ત્યાં સુધી જીવને અપૂર્વ ઉત્પન્ન થાય તેનો વિચાર સુગમ છે કે ન જ ઉત્પન્ન થાય સમજી શકાય એવી બહુ સહેલી વાત છે. અપૂર્વ ગુણ ઉત્પન્ન નહીં થાય એટલે સમીર દર્શન પ્રગટ થશે. યતિજન સેવા સાધક છે અને આત્મનિત સાધ છે એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભક્તિ છે. યતિજન સેવામાં આત્માની ભક્તિ છે તેથી આત્મનિત સાધ છે. સત્પુરુષની ભક્તિમાં આત્માની ભક્તિ છે, સતની ભક્તિ છે તેથી આત્મનિત સાધ છે. વિનય સાધક છે, વિદ્યાલાભ સાધ છે. વિદ્યા તો કોઈ પણ કાર્યમાં એને નમ્રતા કરે તો સામા પાસે સ્વીકાર થાય છે, તો લૌકિકમાં પણ એવું ત્યારે અહીંયા તો પરમ પ્રયોજનની જ્યાં સિદ્ધિ કરવી છે અને અધ્યાત્મ વિદ્યા જ્યાં પ્રાપ્ત કરવી છે ત્યાં તો તેને યથાયોગ્ય વિનય ઉત્પન્ન થયા જ્ઞાન એ રીતે અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત થતી નથી.